આમ ભરતરી ઉજ્જૈનીનો રાજા થયો અને દીકો તેનો પ્રધાન થયો. પછી તો ભરતરી અનેક રાજકુમરીઓને પરણ્યો અને આમાંની એક રાણીની જળવણી થી ભરતરીએ વિકાના દેશમાં કાપ્યો. આથી વિકો તો કાશી અને પ્રયાગ જઈ અને પછી રાજેશ્વર જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં તેની વણઝારાઓનો ભેટો થયો અને એમાં સાથે તેનો ભાઈ પ્રભાવ હતો. વિકાએ તો વણઝારાના વડા સાથે ચાલાકી કરી અને 12 વર્ષે પ્રભાવને વણઝારાથી મુક્તિ અપાવી અને પછી બંને ભાઈઓ ઉજ્જૈની નગરી તરફ જવા નીકળ્યા. બંને ક્ષિપ્રા નદીને તીરે ગાંધર્વ મસાણ અને હરિસિદ્ધિ માતાના સ્થાનકે મુકામ કર્યો. પછી પ્રભાવ તો સીધું પાણી લેવા માટે ગામમાં ગયો અને વિકો ત્યાં જ બેસી રહ્યો. થોડી વારમાં હરસિદ્ધિ માતા તો સુંદરીનું રૂપ ધારણ કરી અને વિકાની પરીક્ષા લેવા આવ્યા અને વિકાને કહ્યું, હે જુવા, મને ઘણા દિવસથી મનુષ્યનું લોહી પીવા મળ્યું નથી. શું તું મને તારો લોહી પીવા દઈશ? વિકાએ તો પોતાની તલવાર માતા સમક્ષ ધરી દીધી અને કહ્યું, તમારે મારા શરીરમાંથી જેટલું લોહી પીવું હોય ને એટલું પીઓ. આથી હરિસિદ્ધિ માતા તો વિકા ઉપર પ્રસન્ન થઈ ગયા અને તેના મૂળ સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, તું મારી કસોટીમાંથી બહાર ઉતર્યો છે, માટે હું તને વચન આપું છું કે તું જ્યારે પણ મને યાદ કરીશ ને ત્યારે હું તારી સમક્ષ હાજર થઈ અને તારું દરેકે દરેક કાર્ય પાર પાડીશ. આટલું કહી અને હરસિદ્ધિ માતા તો અંતર્ધાન થયા. થોડી વાર થઈ ત્યાં તો નગરમાંથી પ્રભાવ જમવાને લઈ આવ્યો અને તે બંને ભાઈઓ જમી અને નગરમાં જોવા નીકળ્યા. નગરમાં જતા જતા એ લોકોને જાણવા મળ્યું કે આ નગરમાં તો કોઈ રાજા જ નહોતો અને નગરનો કારોબાર પ્રધાન ચલાવતો હતો. અને કોઈ રાજા થવા પ્રયત્ન કરે ને તો નજીકમાં રહેતો વૈતાળ નામનો યક્ષ આવી અને તેનું ભક્ષણ કરી જતો. વિકો તો પ્રભાવને લઈ અને નગરના પ્રધાન પાસે ગયો અને જઈ અને રાજા થવાની તૈયારી બતાવી. પ્રધાને એને બધી હકીકત જણાવી, છતાં પણ વિકાએ તો હિંમત રાખી અને કહ્યું કે ના, હું તો રાજા થઈશ. અને તેણે પોતાનું નામ વિક્રમ રાખ્યું. બુદ્ધિશાળી વિક્રમે વૈતાળને પ્રસન્ન કરવા તેના જે આવવાના રસ્તા હતા ને તેમાં મદિરા, મસાલાવાળું દૂધ, જુદા જુદા પકવાનો, અત્તરો ચિંતાવ્યા અને વાજિંત્રોની ગોઠવણ કરી અને વિક્રમ પોતાના મહેલમાં સજ્જ થઈને બેઠો. વૈતાળ તો નગરમાં પ્રવેશ્યો અને માર્ગમાં ગોઠવેલ આ વ્યવસ્થાથી પ્રસન્ન થયો અને તે રાજમહેલમાં આવી પહોંચ્યો અને આવી અને વિક્રમને તેણે ભક્ષ બનવાની તૈયારી બતાવી. વિક્રમ તો તૈયાર જ હતો. તેણે તરત કહ્યું કે હું તમારો ભક્ષ બનવા તૈયાર છું. તેથી વૈતાળ તો વિક્રમ રાજા ઉપર એકદમ પ્રસન્ન થઈ ગયો અને તેને કહ્યું કે આજે તો તું કંઈક માગી લે. આથી વિક્રમ રાજાએ તેને પોતાનું આયુષ્ય જાણી લાવવા કહ્યું અને પછી કહ્યું કે હવે તો આમાંથી એક દિવસનો વધારો કે એક દિવસનો ઘટાડો કરી શકે છે કે કેમ તે મને કહેજે. પરંતુ આ તો શક્ય જ ન હતું અને વિક્રમ રાજાનું આયુષ્ય તો લાંબુ નીકળે. તેથી વિક્રમ રાજાને તો વાત મળી ગઈ કે ગમે એ સંજોગોમાં હું હવે મરીશ નહીં. એટલે રાજાએ તો વૈતાળની ચોટલી પકડી લીધી અને તેને વશમાં કરી લીધો અને પછી પોતે જેમ કહે ને તેમ જ કરવા વૈતાળને ફરજ પાડી. બીજે દિવસે તો આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે વિક્રમ રાજાએ તો વીર વૈતાળને જીત્યો છે. ત્યારે પ્રજામાં એકદમ આનંદ વ્યાપી ગયો. પછી તો વિક્રમે પ્રભાવને પ્રધાન બનાવ્યો અને થોડા દિવસ બાદ તેઓના ઋષિના આશ્રમે જઈ અને બધી વાત કરી અને ઋષિના આશીર્વાદ લીધા અને બંનેની માતાઓને લઈ અને પોતાના રાજ્ય માટે પાછો ફર્યો. અને પછી તો બધાએ ખૂબ સુખરૂપ દિવસો પસાર કરવા લાગે. વનિતા પુતળીએ પોતાની વાર્તા પૂરી કરી અને રાજા ભોજને જણાવ્યું કે હે રાજન, આવા વીર અને બુદ્ધિશાળી વિક્રમ હતા. આ સિંહાસન તેમનું છે અને તેમના જેવા જ રાજા આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી અને તે તો સરળ ગતિએ આકાશ માર્ગે જતી રહી. ત્રીજે દિવસે વળી પાછા ભોજ રાજા સિંહાસન પર બેસવા ગયા. ત્યારે ત્રીજી પુત્રી ધનદાએ તેમને અટકાવી અને રાજા વિક્રમના પરોપકાર અને પરગજુપણાની વાર્તા કહેવા લાગી. ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ એક દિવસ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે જવા નીકળ્યા. ત્યાં એક મૃગને જોઈ અને રાજા તેને પાછળ પડે. આથી સૈનિકોથી જુદા પડી ગયા અને જંગલમાં દૂર દૂર પહોંચી ગયા. હવે તેને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. ત્યાં ફરતા ફરતા રાજાને જૂની પુરાણી વાવ દેખાઈ. તેના ટોડલા ઉપર એક અત્યંત કૃશ શરીર વાળો માણસ બેઠો હતો. રાજાએ નજીક જઈ અને તેને આવી હાલતમાં આ સાવ નિર્જન સ્થળમાં બેસવાનું કારણ પૂછ્યું. શરૂઆતમાં તો તે માણસે કંઈ પણ બતાવવાની ઈચ્છા ન દર્શાવી. પણ જ્યારે તે માણસને ખ્યાલ આવ્યો ને કે આ તો રાજા વિક્રમ છે, ત્યારે તેણે કહ્યું કે તારકપુર પાટણના જશવંત દેવ રાજાનો હું પુત્ર છું અને મારું નામ અજીત દેવ છે. અમારે ઘેર બ્રાહ્મણ કથા વાંચતો હતો અને તેમાં કહેતો કે 68 તીર્થ સ્થાન કરી અને જે આવે એનો વૈકુંઠમાં વાસ થાય. મને પણ આ અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારા ઘોડા ઉપર બેસી અને જાત્રાએ નીકળી પડી. ફરતો ફરતો હું આ સ્થળે આવ્યો. તે દિવસે સુદ આઠમનો દિવસ હતો અને ત્યારે મેં આ વાવની અંદર એક વિવિધ રંગી કમળ ખીલેલું જોયું. જેવો હું કમળ લેવા આગળ વધ્યો ને એ તરત જ તે અદૃશ્ય થઈ ગયું અને હું તે મેળવવાની લાલચે અંજ રોકાઈ ગયો. અને દર મહિનાની સુદ આઠમે આ કમળ દેખાશે અને જ્યારે જ્યારે હું લેવા જાઉં છું ને ત્યારે અદ્રશ્ય થઈ જાય છે. રાજા, તમે તો પરોપકારી છો ને, તો તમે જ મને આ કમળ મેળવી આપો. વિક્રમ રાજા પણ સુદ આઠમ સુધી ત્યાં રોકાઈ ગયા. આઠમના દિવસે વળી પાછું તે કમળે વાવમાં દેખા દીધી. વિક્રમ રાજા તો તે કમળ લેવા આગળ વધ્યા. ત્યાં તો કમળ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું. તરત જ વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા તો વાવના પાણીમાં કૂદી પડ્યા અને ઉતરતા ઉતરતા તે તો પાતાળમાં પહોંચી ગયા. ત્યાં એક સુંદર મજાનો મહેલ જોયો. તેની ચારે બાજુ બગીચો હતો અને તેમના બગીચાના એક સરોવરની અંદર આ વિવિધરંગી કમળને જોયા. અને લેવા માટે આગળ વધ્યા ને ત્યાં એક સ્ત્રી તેને જોઈતી. ચોર ચોર ને બૂમો પાડવાની. એટલામાં તો ચોકીદારો પણ ત્યાં આવી ગયા. પછી તો ચોકીદારો અને વિક્રમ રાજા વચ્ચે લડાઈ શરૂ થઈ. વિક્રમે તો બધા ચોકીદારોને ઘાયલ કર્યા અને ચોકીદારોના આગેવાને ચામુંડા માતા પાસે જઈ અને આની જાણ કરી. ચામુંડા માતા તો વિક્રમાળ સ્વરૂપ ધારણ કરી અને વિક્રમ રાજા સામે આવે. અને વિક્રમ રાજા તો જરાય ગભરાણા નહીં, પણ માતાજીને વંદન કરી અને પોતે શેને માટે આવ્યા છે એ વાત કરી અને પોતાનો પરિચય પણ આપ્યો. માતાજી તો આ જાણીને ખૂબ ખુશ થયા અને કહ્યું કે હું તારી જ રાહ જોતી હતી. કેમ કે એક વેળા જયારે હું નવરાત્રિમાં કૈલાસ પર્વત ઉપર પાર્વતીજીને મળવા જતી હતી ને, ત્યારે રસ્તામાં મેં એક સ્ત્રીને મરણ પામેલી જોઈ. તેની બાજુમાં એક બાળકી ખૂબ રડતી હતી. તે બાળકી ઉપર મને ખૂબ દયા આવી અને હું તે બાળકીને પાર્વતીજી પાસે લઈ ગઈ અને તેમની જ સૂચનાથી હું બાળકીને ઉછેરવા લાગી. તેમણે મને કીધું હતું કે આ છોકરી જયારે પરણવા લાયક થાય ત્યારે વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે અને બાળકીનો ઉદ્ધાર થશે. વિક્રમ રાજાએ તે કન્યા બતાવવા કહ્યું. ચામુંડા માતાએ તે સુંદર કન્યાને ત્યાં બોલાવી અને વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા માતાજીએ કહ્યું. ત્યારે તે કન્યાએ કહ્યું કે મને મારા આગલા જન્મનો પતિ મળી આવે ને તો હું તેની સાથે જ લગ્ન કરીશ અને મને આશા છે કે તે મને અવશ્ય મળશે. વિક્રમ રાજાએ તો તેના આગલા જન્મ વિશે જાણવા ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે તે કન્યાએ કહ્યું કે હું તો આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી અને નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર હતા અને મને મારા માતા પિતાએ મારી બિલકુલ ઈચ્છા નહોતી ને તે છતાં પણ એક જૈન યુવાન સાથે પરણાવી અને તે યુવાન પણ ધાર્મિક વૃત્તિ ધરાવતો હતો અને અમે બંને જણા સાધુ જીવન વિતાવતા હતા. આમ અમે 95 વર્ષ સુધી સાથે રહ્યા. ત્યાર પછી મારા પતિનું મૃત્યુ થયું અને તેના મૃત્યુ પછી તેને મેળવવાની મને લાલસા જાગી અને તેથી આ મારો નવો જન્મ થયો. વિક્રમ રાજાએ તેને કહ્યું કે બેન, તું મારી સાથે ચાલ, હું તને જરૂર તારો પતિ શોધી આપીશ અને તેની સાથે તારા લગ્ન કરાવીશ. ચામુંડા માતાએ તો એક ક્ષણગારે હાથી ધન અને 1000 કમળની સાથે કન્યાને વિક્રમ રાજા સાથે વિદાય કરી. વિક્રમ રાજા તો વાવની બહાર આવ્યો જ્યાં પેલો ક્રૂશ માણસ બેસી નદીને રાહ જોતો હતો. તે માણસ તો હાથી, અઢળક સંપત્તિ, આટલા બધા કમળો અને કન્યાને જોઈ જ રહ્યો અને પછી કંઈક નિરાશ થયો. ત્યારે વિક્રમે તેની નિરાશાનું કારણ પૂછ્યું. ત્યારે તેને કહ્યું કે જો હું પાણીમાં કૂદી પડ્યો હોત ને તો આ બધું મને મળત ને. રાજા વિક્રમે વિચાર કર્યો અને કન્યાને પૂછ્યું કે તું આ યુવાનને તારા પૂર્વજન્મને લગતા કેટલાક સવાલ પૂછી જો જેથી તને કંઈક ખબર પડે. આથી કન્યાએ પેલા યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને તેના ઉત્તરો યુવાને આપ્યા. યુવાને પણ પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો અને ખરેખર તેઓ બંને આગલા જન્મના પતિ પત્ની હતા. વિક્રમ રાજા આ યુવાન અને કન્યાને લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યા અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા. તેને રહેવા માટે સરસ મજાનો મહેલ બનાવી આપ્યો અને ચામુંડા માતાએ જે સંપત્તિ આપી હતી ને એ બધી જ સંપત્તિ ઉપરાંત પોતાના તરફથી પણ થોડી ઘણી સંપત્તિ આપી અને તેમને વિદાય કર્યા. આમ વાર્તા પૂરી થતા ધનદા પુત્રીએ રાજા ભોજને કહ્યું કે જો તમે આવા પરોપકારી બનો ને તો જ આ સિંહાસન ઉપર બેસી શકશો. આમ કહી અને ત્રીજી પુત્રી પણ સરસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ. ચોથે દિવસે વળી પાછા ભુજ રાજા સિંહાસન ઉપર બેસવા માટે આવ્યા ત્યારે માનવંતી પુત્રીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે રાજા વિક્રમ જેવા પરાક્રમના કાર્ય કરે ને એનો જ આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. અને આમ કહી અને તેણે એક નવી વાર્તાની શરૂઆત કરી. એક દિવસ વિક્રમ રાજા રાત્રિના નગર ચર્ચા જોવા નીકળ્યા. તેમણે નગર બહાર આગના ભડકા જોયા. તેની નજીક જતા તેમને માલુમ પડ્યું કે એક બ્રાહ્મણ તે આગના પડવાની તૈયારી કરતો હતો. તેને વિક્રમ રાજાએ તેમ કરતો અટકાવ્યો અને પૂછ્યું કે ભાઈ તું આગમાં શા માટે પડે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે એક શ્રીમંતની પુત્રીને પરણ્યો હતો અને ઘરજમાઈ તરીકે સસરાને ત્યાં રહેતો હતો. થોડા સમય પછી એની પત્ની ગુજરી ગઈ તો એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ. એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું. તેમાં એક સરસ મજાની સુંદરી હાથી ઉપર બેસી અને તેની સામે જોતી હતી. આ સુંદરીના હાથમાં વરમાળા હતી. આ વરમાળા તેને બતાવી અને તેની પોતાની નજીક આવવા માટે ઈશારો કર્યો. હું તરત જ એની સામે દોડે કે મારી આંખ ઉઘડી ગઈ અને મારું સ્વપ્ન પૂરું થઈ ગયું. બસ ત્યારથી મને તે સુંદરીને પરણવાના જ વિચાર આવે છે અને હું તેના વિચારોમાં ખાધા પીધા વગર દિવસો ગુજારતો હતો. પણ હવે મને એમ થાય છે કે હવે હું નહીં જીવીશ. અને પછી મને એમ થયું કે એના કરતા હું આ આગમાં પડી અને મારા જીવનનો અંત આણી દઉં. પણ જો મને કોઈ મારી સ્વપ્નની સુંદરી મેળવી આપવાનું વચન આપે ને તો આ મરવાનો વિચાર માની વાળું. તરત જ વિક્રમ રાજાએ એની પોતાની ઓળખાણ આપી અને તેને જણાવ્યું કે તે તેને સ્વપ્ન સુંદરી મેળવી આપશે. આમ જણાવી અને બ્રાહ્મણને પોતાના રાજમહેલે લઈ ગયા અને ત્યાં રાખ્યો. પછી તો વિક્રમ રાજાએ હરસિદ્ધિ માતાની સ્તુતિ કરી અને તેમની સહાય માંગી. ત્યારે માતાજીએ તેમને જણાવ્યું કે તે સિંહાવૃતની રાજકુમારી હતી અને તેને મેળવવા માટે તો ઘણી ચોકીઓ વટાવવી પડશે. પહેલી ચોકી વિકરાળ રાક્ષસની છે, બીજી ચોકી અગ્નિની, ત્રીજી ચોકી પ્રચંડ પક્ષીની છે અને ચોથી ચોકી માનવ ભક્ષી રાક્ષસની છે. પાંચમી ચોકી હાથીઓની આવશે અને તે બતાવ્યા પછી સિંહલદ્વીપની રાજકુમારી પાસે પહોંચી શકાશે. આ કાર્ય ખૂબ દુષ્કર તો છે પણ તું વૈતાળને તારી સાથે રાખજે અને હું પણ તને સહાય કર્યા કરીશ. બીજે દિવસે તો વિક્રમ રાજા અદ્રશ્ય વૈતાળને લઈ અને સિંહ દ્વીપ જવા નીકળી ગયા. રસ્તામાં પહેલી ચોકી ભયંકર રાક્ષસ ને આવી. રાક્ષસ તો વિક્રમ રાજાને મારવા આવી. ત્યારે વૈતાળે વિક્રમ રાજાનું રૂપ ભયંકર દૈત્ય જેવું બનાવી દીધું. અને જેવો રાજાએ રાક્ષસ ને મુક્કો માર્યો ને એ તરત તે પડી ગયો. એ રાક્ષસ ને એમ થયું કે આ કોઈ સામાન્ય માનવી નથી, એટલે તે તો ઝડપથી નાસી ને પોતાના કિલ્લામાં સંતાઈ ગયો. રાજા તો તેની પાછળ પડ્યા. ત્યાં મહિમા તેમણે એક રાજકુમારીને જોઈ અને આ રાજકુમારીની મદદથી વિક્રમ રાજા રાક્ષસના ભોયરામાં જોગણીના મંદિરમાં જઈ અને તેનો તલવાર વડે વધ કર્યો. ત્યાર પછી રાજકુમારીને આશ્વાસન આપી અને તેઓ આગળ વધ્યા. ત્યાં આવી અગ્નિની ચોકી. ત્યાં તેઓએ મેઘરાજાની સહાયથી ચોકી પસાર કરી દીધી. ત્રીજી ચોકી પ્રચંડ પક્ષીની, ચોથી રાક્ષસની અને પાંચમી ચોકી હાથી. અને વૈતાળ અને માતાજીની સહાયથી વિક્રમ રાજાએ પસાર કરી અને એ તો આવી પહોંચ્યા સિંહને. અહીં એક બગીચામાં કુંવરી પોતાની સખીઓ સાથે ફૂલ તોડવા આવી હતી અને ત્યાં વિક્રમ રાજા તેને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો અને પોતે શેની માટે આવ્યા છે એની વાત કરી. રાજા પાસેથી બ્રાહ્મણની વાત સાંભળી અને કુંવરીએ કહ્યું કે તે સમય મને પણ સ્વપ્ન આવ્યું હતું કે હું માળવા ગઈ હતી, હાથી ઉપર બેસી હું સરોવર આગળ ગઈ હતી. તે મેં પણ એક બ્રાહ્મણને જોયો હતો અને તે મારા ઉપર મોહ પામ્યો હતો, જો કે હું પણ તેના ઉપર મોહી હતી. મેં તેને મારી પાસે બોલાવ્યો અને વરમાળા આરોપવાની ઈચ્છા વ્યક્ત કરી. તે મારી નજીક પણ આવ્યો પણ તે મારી પણ આંખ ઉઘડી ગઈ અને મારું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું. સિંહદ્વીપની સુંદરીએ પોતાના માતા પિતાને સ્વપ્નની વાત કરી અને સાથે સાથે પેલા બ્રાહ્મણને આવેલા સ્વપ્નની પણ વાત કરી. અને વિક્રમ રાજા આ જ હેતુથી અહીંયા આવ્યા છે તેની પણ વાત કરી. રાજા રાણીએ તો પોતાની કુંવરીને ખૂબ બધો કરિયાવર આપી અને વિક્રમ રાજાની સાથે મોકલી દીધી. રસ્તામાં રાક્ષસના મહેમાન પેલી રાજકુમારી હતી ને, વિક્રમ રાજા એને પણ પોતાની સાથે લઈ લીધી. પછી તો વિક્રમ રાજા ઉજ્જૈની નગરીમાં આવી અને પેલા બ્રાહ્મણની સાથે સિંહદ્વીપની કુંવરીના લગ્ન કરાવી આપ્યા. તેમને રહેવા માટે મેળવી અને પુષ્કળ સંપત્તિ આપી. અને જે રાક્ષસના મહેલમાં રાજકુમારી હતી ને તેને પોતાના માતા પિતા પાસે પહોંચાડી દીધી. આમ વાર્તા પૂરી કરી અને માનવંતી પુત્રીએ કહ્યું કે હે રાજા ભોજ, તમે પણ જો આવા ભલાઈના કામ કરો ને તો જ આ સિંહાસન પર બેસવાની યોગ્ય થાવ. અને આટલું કહેતા મારું સરળ કરતી ઉડી ગઈ.